તારીખ 2/4/1992 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક 13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
કળશ 13માં જે શુદ્ધ નયાત્મક છે તે ખરેખર જ્ઞાનાનુભૂતિ છે. એમ કે એ વિષયનો પરસ છે. 15મી કાઠા પહેલા કાઠાના વિષયનો બોધ ઉપોદઘાત આ કળશમાં કર્યો છે. પહેલેથી સંક્ષેપમાં થોડું લઈ લઈએ કે આત્મા એટલે ચેતન દ્રવ્ય. અશુદ્ધ પરિણામોથી રહિત નિષ્પ્રકંપમ સ્થિરપણે, પ્રકંપ એટલે અસ્થિર, નિષ્પ્રકંપમ એટલે સ્થિર, સ્થિર ક્યારેક અશુદ્ધ પરિણામોથી રહિત અસ્થિરતાથી અશુદ્ધિ ઉત્પન્ન છે. સ્થિરતામાં શુદ્ધિ છે અને અસ્થિરતામાં અશુદ્ધિ છે. આત્મા ચેતન દ્રવ્ય અશુદ્ધ પરિણામોથી રહિત શુદ્ધ થાય છે. તે આત્મા કેવો છે? મૂળ સ્વરૂપે કે સદાકાળ સર્વાંગ જ્ઞાન ગુણનો સમૂહ છે, અથવા જ્ઞાનનો પુંજ છે, અથવા તો આત્માના સર્વ અંગ નામ સર્વ પ્રદેશે 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 અનંત અનંત જ્ઞાનનું સામર્થ્ય ભરેલું છે. એને જ્ઞાન ગુણનો સમૂહ કહ્યો. ગુણ એટલે સ્વભાવ. જ્ઞાન સ્વભાવનો સમૂહ, સમૂહ કહેતા અનંત સામર્થ્ય છે. સ્વભાવનું સામર્થ્ય અનંત છે એવો જ્ઞાન પુંજ છે. તે શું કરીને આત્મા શુદ્ધ થાય છે? એવું શું કાર્ય કરે છે કે જેથી શુદ્ધ થાય છે, અથવા અશુદ્ધ પરિણામથી રહિત થાય છે? કે પોતાથી પોતામાં જ પ્રવિષ્ટ થઈને પોતે પોતામાં પ્રવેશ કરે છે ત્યારે શુદ્ધ થાય છે. પર પ્રવેશ ભાવ અશુદ્ધિનું કારણ છે. પરમાં પ્રવેશ કરી શકતો નથી, છતાં પણ પર પ્રવેશ ભાવ એ રૂપ અનુભવ તે અશુદ્ધિનું કારણ છે, અને સ્વરૂપમાં પ્રવેશ કરવો તે શુદ્ધિનું કારણ છે. કેમ કે શું કરીને આત્મા શુદ્ધ થાય છે? કે પોતાથી પોતામાં જ પ્રવેશ થઈને. એના ઉપર ખુલાસો આપે છે. અહીં સુધી તો શબ્દના અર્થ કર્યા છે. આ એક ત્રણ આત્મા, આત્મની નિવેશ, આત્મા દ્વારા એટલે આત્મા એટલે પોતે, આત્મા એટલે કોઈ બીજો નહીં, પોતે પોતાથી પોતામાં જ પ્રવેશ થાય તો પ્રવેશ કરે, પ્રવેશ થાય તો શુદ્ધ થાય, પોતાથી પોતામાં પ્રવેશ થાય તો શુદ્ધ થાય. આનો ભાવ કર્યો છે. આના ઉપર ટીકા કરી રાજમલજીએ આટલા ત્રણ શબ્દો ઉપર. ભાવાર્થ આમ છે કે આત્માનું ભાવ પરદ્રવ્યની સહાયથી રહી છે, તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે. પેલો એક અર્થ કોઈ કાઢ્યો કે આત્મના ત્રીજી વિભક્તિ છે. આત્મા વડે એ અસ્થિ છે. એમાંથી નાસ્તિ કાઢી. શું નાસ્તિ કાઢી? કે કોઈના પરદ્રવ્યનો સહાયની જરૂર નથી. આત્માને આત્મામાં પ્રવેશ કરવા માટે કોઈ પરદ્રવ્યના સહાયની જરૂર નથી. આમ લીધું. કેમ કે જ્યારે આત્મા આત્મામાં પ્રવેશ કરે ત્યારે કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરવામાં સાથે હતું નથી, અથવા અન્ય દ્રવ્યથી ભિન્ન હોવાને લીધે ભિન્ન દ્રવ્ય ભિન્ન દ્રવ્યનું સાધન કેવી રીતે થાય, મદદ કેવી રીતે કરી શકે, કોઈ બીજા બીજાને મદદ કરી શકે એ પરિસ્થિતિ નથી. એટલે અન્ય સાધનની અપેક્ષા છોડવાની વાત થઈ. સામાન્ય રીતે કોઈ બાહ્ય સાધન હું કરું તો મને કંઈક લાભ થાય એવો જે અભિપ્રાય છે એ અભિપ્રાયની વિરુદ્ધ વાત છે. કોઈ સાધન વિના, કોઈ બાહ્ય સાધન વિના તું તારા આત્મામાં પ્રવેશ કરી શકે છો, કેમ કે આત્મામાં પ્રવેશ કરવામાં આત્માનો પુરુષાર્થ એક જ સાધન છે કે જે પોતે જ આત્મા છે. આત્માનો પુરુષાર્થ પણ આત્મા છે, એટલે આત્મા જ પોતે જ સાધન છે, બીજો કોઈ સાધન નથી. એ અસ્થિમાંથી નાસ્તિ કાઢી છે કે આત્માનુભવ પરદ્રવ્યની સહાય રહી છે, તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે. ગુરુદેવ તો આ વાતને વિશેષ ખોલીને લીધા હતા કે શાસ્ત્ર સાધન નથી, ગુરુ સાધન નથી, દેવ સાધન નથી, કોઈ ક્ષેત્ર સાધન નથી, કે મહાવિદ્યનું ક્ષેત્ર હોય તો આત્મામાં પ્રવેશ થાય એ કોઈ સાધન નથી. બહારમાં અનુકૂળતાઓ હોય તો આત્મામાં પ્રવેશ થાય, અને પ્રતિકૂળતાઓ ન હોય તો આત્મામાં પ્રવેશ થાય એ પણ કોઈ સાધન નથી. મનુષ્યપણું હોય તો જ આત્માથી આત્મામાં પ્રવેશ થાય ને નહીતર ન થાય એ પણ નથી, ચારે ગતિમાં થાય છે. કોઈ બાહ્ય સાધનની અપેક્ષા નથી, ત્યારે કોઈના ઉપર દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. તારા પુરુષાર્થ હું જગાડું તો તારું કામ તારાથી થાય, તારાથી થાય ત્યારે કોઈની મદદની તારે જરૂર નથી. એ વખતે સ્વયં તારો પુરુષાર્થ કામ કરે છે, બીજું કોઈ એ વખતે કામમાં આવતું નથી. હવે પોતાથી પોતામાં શુદ્ધ થાય છે, અહીં કોઈ પ્રશ્ન કરે છે કે આ અવસરે તો એમ કહ્યું કે આત્માનુભવ કરતા આત્મા શુદ્ધ થાય છે, અને ક્યાંક એમ કહ્યું કે જ્ઞાન ગુણ માત્ર અનુભવ કરતા આત્મા શુદ્ધ થાય છે, તો એમાં વિશેષતા શું છે? શું કહે છે કે અહીંયા તો આપે એમ કહ્યું કે આત્મા આત્મામાં આત્માથી આત્મામાં પ્રવેશ થાય, કોઈ જગ્યાએ જ્ઞાનથી વાત લ્યો છો, અહીંયા આત્માથી વાત લ્યો છો, આ બે વચ્ચે શું ફેર છે? વિશેષતા એટલે શું ફેર છે એમ પૂછવું છે. જ્ઞાન ગુણ માત્ર અનુભવ કરતા આત્મા શુદ્ધ થાય અને આત્માનુભવ કરતા આત્મા શુદ્ધ થાય, તો શુદ્ધ થવાની બે રીત થઈ કે એક જ રીત છે? ઉત્તર આમ છે કે વિશેષતા તો કાંઈ પણ નથી, એ તો શબ્દ ભેદ છે. જે કામ થાય છે એને બે બે પ્રકારના શબ્દોથી કહ્યું, એક ગુણભેદથી કહ્યું અને એક ગુણભેદ વિના સીધા આત્માથી અભેદપણે કહ્યું. એક ભેદ વિવિક્ષા છે અને એક અભેદ વિવિક્ષા છે, વાત તેની તે છે, તે વાતની બે વિવિક્ષા છે એ જ કહે છે. એ કહેવા માટે આ કળશ લીધો છે. આત્માથી આત્માનો અનુભવ થાય અને જ્ઞાન ગુણથી આત્માનો અનુભવ થાય એ બંને વાત એક છે, એ કહેવા માટેનો આ કળશ છે. કળશમાં કહેવા ધારેલી વાત છે એ આટલી છે. ક્રિયા શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ ઇતિ કિલિયમ એવ જ્ઞાનાનુભૂતિ ઇતિ બુદ્ધવા, કે જે આ આત્માનુભૂતિ અર્થાત આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે. શું છે આત્માનુભૂતિ એટલે શું છે? કે આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે, એવો અનુભૂતિનો અર્થ કર્યો અહીંયા, અર્થાત કરીને એટલો અર્થ કર્યો. આત્માનુભૂતિ એટલે આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ. અહીંયા માણસને થોડો તર્ક થાય છે કે મતિ સ્મૃતિ જ્ઞાન પરોક્ષ છે અને અહીંયા પ્રત્યક્ષ આસ્વાદ જોયો છું. તો પરોક્ષનું સામાન્ય રૂપ એવું છે કે જે કોઈ પણ નિમિત્તના માધ્યમથી જ્ઞાન પ્રવર્તે એને પરોક્ષ કહેવું, સીધું ન પ્રવર્તે પણ કોઈ ઇન્દ્રિયના માધ્યમથી પ્રવર્તે, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તે ત્યાં સુધી તે જ્ઞાન પરોક્ષ છે. એ જ જ્ઞાન જ્યારે અતિન્દ્રિય થઈને પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનું નિમિત્તપણું છોડીને વચ્ચે એની આદર્શ છોડીને સીધે સીધું આત્માથી આત્મામાં પરિણમે ત્યારે એ જ્ઞાન અતિન્દ્રિય પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એવી રીતે આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે એમ લેવું છે. ઉપરનું તો લેવાઈ ગયું હતું ને, અહીંથી હવે સ્પષ્ટ વાત લેવાની છે. એવી જે આત્માનુભૂતિ છે તે કેવી છે કે શુદ્ધ નહીં અર્થાત શુદ્ધ વસ્તુ તે જ છે આત્મા અર્થાત સ્વભાવ જેનો એવી છે, એના ઉપર ટીકા કરે છે. આ તો શુદ્ધ નહીં આત્મિકાનો અર્થ કર્યો, શબ્દાર્થ કર્યો કે શુદ્ધ નહીં અર્થાત શુદ્ધ વસ્તુ, શુદ્ધ નહીં ને શુદ્ધ વસ્તુમાં ફેર ન લીધો. કેમ કે શુદ્ધ નહીં છે એ શુદ્ધ વસ્તુને જાણવાનું જે જ્ઞાનનું પ્રયોજન છે એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. શુદ્ધ આત્મ સ્વરૂપને જાણનાર જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. હા હા, અથવા જે જ્ઞાનના અંશ, જે જ્ઞાનના અંશનું, કેમ કે આ તો અંશ છે ને, નય છે એ અંશ છે, શુદ્ધ નયાત્મિકા લીધું છે. તો જે જ્ઞાનના અંશનું પ્રયોજન પોતાના શુદ્ધ સ્વરૂપને અવલંબવાનું છે કે જાણવાનું છે, અનુભવ કરવાનું છે, એ જ્ઞાનના અંશને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. અને નય અને નયના વિષયને અભેદ વિવિક્ષામાં લઈને શુદ્ધ આત્માને પણ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. શુદ્ધ નયનો અનુભવ કયો, આત્માનો અનુભવ રહ્યો, એમાં શું ફેર પડ્યો કે કાંઈ ફેર ન પડ્યો. ઓલા જ્ઞાનની પ્રધાનતાથી કીધું એટલું છે, કાંઈ ફેર ન પડ્યો. કેમ કે શુદ્ધ નહીં કયો કે આત્મા કયો, બે એક જ વાત છે. તો શું કીધું, શુદ્ધ નહીં અર્થાત શુદ્ધ વસ્તુ તે છે આત્મા અર્થાત સ્વભાવ જેનો, શુદ્ધ નય આત્મિકા, આત્મિકામાંથી એ સ્વભાવ કહેજો એવી છે, એવી એવી અનુભૂતિ છે. શું? હા, શુદ્ધ આત્માનુભૂતિ છે તે શુદ્ધ નય સ્વરૂપ છે. શું? શુદ્ધ નહીં કેવો છે કે શુદ્ધ વસ્તુ છે એ જ જેનો આત્મા છે એ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં ને શુદ્ધ વસ્તુ કીધી, અને શુદ્ધ નહીં ને શુદ્ધ વસ્તુને શું જોડાણ આપ્યું કે એ તો એનો આત્મા છે. કે શુદ્ધ આત્મા એ શુદ્ધ નહીં નો આત્મા છે, શુદ્ધ આત્મા એ શુદ્ધ નહીં નો આત્મા છે, શુદ્ધ નહીં નો આત્મા નથી. એટલે એ અનુભૂતિને શુદ્ધ નયાત્મક કહેવામાં કાંઈ વાંધો નથી. ભાવાર્થ આમ છે કે નિરુપાધિપણે જીવદ્રવ જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે એનું નામ શુદ્ધાત્માનુભવ છે. ફરીને સ્પષ્ટ કરે છે કે નિરુપાધિપણે જીવદ્રવ જેવું છે, મૂળ સ્વરૂપે આત્મા નિરુપાધિક છે, આત્માના સ્વરૂપમાં કોઈ ઉપાધિનો પ્રવેશ નથી, એકદમ નિરુપાધિક તત્વ છે. તે દ્રવ જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે, તેવો જ નિરુપાધિક ભાવે સ્વભાવે અનુભવ થાય, જેવું છે એવો જ અનુભવમાં આવે, એનું નામ શુદ્ધ આત્માનો અનુભવ છે. શુદ્ધ આત્મા આત્માના અનુભવમાં અને શુદ્ધ આત્માના અનુભવમાં આટલો ફેર લીધો કે શુદ્ધ આત્મા કહેતા ઉપાધિ વગરનો આત્મા, ઉપાધિનો એમાં કોઈ પણ મલિનપણું નથી, ડાઘ નથી, ઉપાધિક ભાવ કોઈ જેમાં નથી, એવો જે આત્મા આત્મદ્રવ જીવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે, એવો જેવો છે એવો જ પ્રત્યક્ષપણે અનુભવમાં આવે. આસ્વાદ કયો, અનુભવ કયો, વેદન કયો, બધું એક અર્થ છે. તેનું નામ શુદ્ધાત્મા અનુભવ છે. એ જ આત્મા છે ને એવો જ અનુભવ આવે. અનુભવમાં પણ કોઈ બીજું ન રહીએ, અનુભવમાં કોઈ ઉપાધિ ન, ઉપાધિનો અનુભવ ન થાય. જો ઠીક નિરુપાધિક આત્મ સ્વભાવનો અનુભવ હોવાને લીધે અનુભવમાં ઉપાધિનો અનુભવ નથી, કેમ કે આત્માનો અનુભવ થાય છે સ્વપણે, કે જે નિરુપાધિક છે એટલે અનુભવમાં પણ ઉપાધિ નથી અનુભવાતી. કેમ કે આત્મા નિરુપાધિક સ્વરૂપે છે તો એના અનુભવમાં ક્યાંથી ઉપાધિ આવે? આમાં પ્રયોજન પ્રયોજન સાથે સીધો સંબંધ છે કે સર્વ જીવને નિરુપાધિક શાંતિ જોઈએ છે, બરાબર? કોઈ ઉપાધિને ચાહતું નથી કે ઈચ્છતું નથી. બધા જીવને નિરુપાધિક શાંતિ જોઈએ છે તો કે તારો આત્મા જે નિરુપાધિક સ્વરૂપ છે એનો અનુભવ કરે, તે અનુભવમાં નિરુપાધિક પણ શાંત અનુભવ રહેશે. બહુ સીધો સાદો ટૂંકો સજ ઉપાય છે. ચોખ્ખો ચોખ્ખો ઉપાધિ નથી જોતી કે નથી જોતી, કેમ કે દુઃખ છે, એમાં ઉપાધિમાં દુઃખ છે, આકુલતા થાય છે, બસ અંદરમાં ઠર. આત્મા જે નિરુપાધિક સ્વરૂપ છે એ તારે ઠરવાનું ઠેકાણું છે, એ તારા સ્વધામમાં તું ફરી જા. ભગવાનની પ્રતિમા છે એ સ્વયં બોધ સ્વરૂપ છે, ભલે વાણીથી બોધ મળતો નથી એ સ્વયં જ બોધ સ્વરૂપ છે. શું કે જો અમે સ્વરૂપમાં ઠરી ગયા છે, એનો અર્થ કે તું પણ સ્વરૂપમાં ઠરી જા. નિરુપાધિક શાંતિ માટે આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ સિવાય બધે બધી જગ્યાએ ઉપાધિ છે, જ્યાં પરિણામ જાય ત્યાં ઉપાધિ ઉપાધિ ને ઉપાધિ થવાની છે. પછી થોડીક વધુ બીજી વાત છે, પણ છે ઉપાધિ બધી. ભાવાર્થ આમ છે કે નિરુપાધિપણે જીવદ્રવ જીવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે, તેવો જ પ્રત્યક્ષપણે અનુભવ થાય, એનું નામ શુદ્ધ આત્માનુભવ છે. આને શુદ્ધ આત્માનો અનુભવ કહીએ. અનુભવ હોય ને એમાં ઉપાધિ હોય બે વાત નહીં, એ તો એ આત્માનો અનુભવ નથી, કંઈક બીજું છે એમાં. નિશ્ચય થી એટલે ખરેખર ખરેખર આમ જ છે કે નિશ્ચયથી આ જે આત્માનુભૂતિ કહી તે જ જ્ઞાનાનુભૂતિ છે. એમેવ જ્ઞાનાનુભૂતિ, જે આત્માનુભૂતિ કહી છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે. જ્ઞાનમાં અનુભવ કરવાનો ધર્મ છે, જ્ઞાન સ્વયંનો અનુભવ કરે છે. બસ અવલંબનની દ્રષ્ટિએ પરપદાર્થ અને સ્વપદાર્થ એવા બે ભેદ છે. પરિણામ છે જીવનું, પરિણામ છે એ કાં પરપદાર્થનું અવલંબન લીએ અને કાં સ્વપદાર્થનું અવલંબન લીએ. અવલંબન લેવાનો એનો પરિણામ સ્વભાવ છે. પરદ્રવ્યનું અવલંબન લીએ તો એમાં આકુલતા ને દુઃખ ઉત્પન્ન થયા વગર એની અશાંતિ થાય. એ જ પરિણામ ત્યાંથી ઉખડીને સ્વદ્રવનું અવલંબન લઈએ એટલે એને શાંતિ થાય, નિરુપાધિ ભાવ અનુભવમાં આવે. બસ સીધે સીધો આટલો જ હિસાબ છે. પરિણામ કોઈને ને કોઈનું અવલંબન લીધા વગર રહેવાનું નથી. હવે કા સ્વદ્રવ્ય કા પરદ્રવ્ય કોનું અવલંબન લેવું? ભાવાર્થ આમ છે કે જેવો જીવદ્રવ જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ નામ અનુભવ આવે, એનું નામ શુદ્ધાત્મા અનુભવ છે. અને એ જ આત્માની અનુભૂતિ, તે જ જ્ઞાનની અનુભૂતિ છે. એટલું માત્ર જાણીને, ઇતિ બુદ્ધવા, એમ જાણીને, એમાં ફેરફાર કઈ જાણશો નહીં એમ કે છે. કોઈ જ્ઞાનાનુભૂતિની વાત કરે, શુદ્ધ નયાત્મક અનુભવ કહે અને કોઈ આત્માનુભવ કહે તો એની અંદર કોઈ ફેર જાણવાનો, તફાવત જાણવાનો સવાલ રહેતો નથી. અથવા ક્યાંય તર્ક વિતર્કની જગ્યા નથી, કરવા યોગ્ય નથી, તર્ક વિતર્ક કરવા યોગ્ય નથી, એટલી વાત છે. એના ઉપર ભાવાર્થ લખે છે, ઇતિ બુદ્ધવા એના ઉપર ભાવાર્થ લખે છે. ભાવાર્થ આમ છે કે જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, જોવા ત્રીજી વાર વાત લીધી, પ્રત્યક્ષ આસ્વાદ નહીં, શું જીવ દ્રવ્યનો, જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય, એમાં નામ ભેદ છે ને વસ્તુ ભેદ નથી. બસ આપ ફેંસલો કરી નાખો, પણ વાત પ્રત્યક્ષ અનુભવની છે, કોઈ પરોક્ષ વિચારની વાત નથી, કોઈ પરોક્ષ અનુમાનની વાત નથી. વિચાર કરીને કઈક અનુમાન કરે કે આત્મા આવો છે, મનમાં વિચાર કરે અને એનું લક્ષણ જ્ઞાન છે માટે આવો આત્મા જ્ઞાન સ્વભાવી હોવો જોઈએ એમ અનુમાન કરે, એમ વાત નથી. અનુમાનનો વિષય આત્મા બની શકે નહીં. આમાં શું છે કે આત્માથી આત્મામાં પ્રવિષ્ટ થઈને જે વાત આવી છે, તો આત્મામાં પ્રવેશ થવું એટલે શું? કઈ અંદર કઈ આત્મામાં પોલાણ છે ને એમાં કઈ પ્રવેશ થવાનું છે? એવું કઈ નથી. અથવા હા, કોઈ પર્યાય દ્રવ્ય રૂપ થઈ જાય છે એમ છે? એમ નથી. મિત્ર એમ કે અભેદ થઈ જાય છે સ્વભાવમાં, પર્યાય અભેદ થઈ જાય છે એમ કહેવાય. તો શું બે દ્રવ્ય પર્યાય બે એક થઈ જતા હશે? ચૈતન્ય દળ જે વ્યાપ વ્યાપક ભાવે એનો અનુભવ કરે, જાણે ઉપયોગ પ્રસંખ પ્રદેશે પ્રસરી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે, પરોક્ષ છે, એ જ્યાં ઇન્દ્રિયની વિશુદ્ધિ છે પ્રદેશની, ત્યાંથી જ એનું પ્રવૃત્તિ કરવાની થાય છે. કે જોવું હોય તો આંખથી જુએ, કાનથી જોઈ ન શકે, સાંભળવું હોય તો કાનથી સાંભળે, આંખથી સાંભળી ન શકે. તો એટલો જ ત્યાં ઉપયોગ કામ કરે છે, એટલા જ પ્રદેશોમાં આ ઉપયોગ અસંખ્ય પ્રદેશે કામ કરે છે એમ કે જ્યાં એને નિરુપાધિકપણાનું વેદન આવે છે અથવા નિરુપાધિકપણાનું વેદન આવે છે. એ નાસ્તિથી વાત લીધી, અસ્તિથી લ્યો તો એને આત્મશાંતિ વેદાય છે. અસંખ્ય પ્રદેશેથી આત્મશાંતિ વેદાય છે અને અપૂર્વ તૃપ્તિ થાય છે. શાંતિ જ્યારે વેદાય છે ત્યારે જીવને શું થાય છે કે કોઈ અપૂર્વ તૃપ્તિ થાય છે. પૂર્વે ક્યાંય એને તૃપ્તિ નથી થઈ. જ્યારે જ્યારે તરસ લાગી ત્યારે પાણી પીધું, તૃપ્તિ થઈ ગઈ. ભૂખ લાગી ત્યારે ખાધું, તૃપ્તિ થઈ ગઈ કે નહીં. એમ પાંચે ઇન્દ્રિયના વિષયો અનંત વાર મળ્યા, તૃપ્તિ થઈ કે નહીં? અતૃપ્ત રહેશે. કેમ? કે એ પદાર્થ ખરેખર આત્મામાં પ્રવેશ પામતો નથી, આત્મા એ પદાર્થમાં પ્રવેશ પામતો નથી. માટે એમ થવાનું કારણ આ છે કે પદાર્થ ભિન્ન રહે છે, પદાર્થ અડતો જ નથી, આત્માને સ્પર્શતો જ નથી. એટલે મીઠા અનુભવ કરે છે કે મારામાં પાણી આવ્યું, મારામાં ખોરાક પીડ્યો, ખોરાક મારામાં અંદર પીડ્યો, અંદર ગયો. તો ખોટી વાત છે. પોતાને તૃપ્તિ થવી જોઈએ, તૃપ્તિ થતી નથી. માત્ર જઠરાગ્નિ શાંત થાય છે, બીજું કાંઈ નથી. એમાં તૃપ્તિ થાય તો એને ફરીને ખાવું પડે એને, અથવા જેમ જેમ ખાય એમ તૃપ્તિ વધતી જાય. લ્યો ને, જો તૃપ્તિ થતી હોય તો શું થાય કે જેમ જેમ વધારે જમે એમ વધારે એને તૃપ્તિ થાય. અહીંયા આત્મામાં તો શાંતિ જેમ વધે એમ તૃપ્તિ વધતી જાય છે. ત્યાં અભાવ નથી થતો, અહીંયા અભાવ થઈ જાય છે. આ મોટો ફરક છે. પરિણામ તો અસંખ્ય પ્રદેશે છે, પણ વેદન અસંખ્ય પ્રદેશે થી નથી આવતું. વેદન તો ઇન્દ્રિય દ્વારા જ આવે છે, એટલા જ પ્રદેશ. કાનથી અહીંયા, નાકથી અહીંયા સુગંધ આવે કે દુર્ગંધ આવે. હા, એમ આંખથી અહીંથી જ જોવાનું બને, કાનથી અહીંથી જ સાંભળવાનું બને. જાણવાનું કારણે અસંખ્ય પ્રદેશ હતું, પણ પોતાને અનુભવ એટલામાં જ રહે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ કહેવાય છે. અને અસંખ્ય પ્રદેશે જે શાંતિ વેદાય છે ત્યારે ઉપયોગ પણ અસંખ્ય પ્રદેશે પ્રસરેલો છે. ઇન્દ્રિય દ્વાર છોડી દીધું એને, ઇન્દ્રિય દ્વાર આમ બહાર જતો હતો, ઉપયોગ બહિર્મુખ થતો હતો. એ બહિર્મુખ પણ છોડી દીધું, અંતર્મુખ થયો. અંતર્મુખ થયો, અસંખ્ય પ્રદેશે એને શાંતિનો અનુભવ થયો. એને આત્મા વડે આત્મામાં પ્રવેશ હોય એમ કહે છે. પ્રવિષ્ટ શબ્દ સારો લીધો, એના ઉપર વિશેષ ટીકા નથી કરી. પ્રવિષ્ટ શબ્દ ઉપર એટલી ટીકા નથી કરી. શું? નિવેશ્ય, નિવેશ્ય શબ્દ છે. નિવેશવું કહો કે પ્રવેશવું કયો, એ તો વેશ ધાતુ છે મૂળ. ની ને પ્ર તો એનો ઉપસર્ગ છે. નિવેશવું કહો કે પ્રવેશવું કયો, બે એક અર્થ છે. પ્રવિષ્ટ થઈને, નિવેશનનો અર્થ જ પ્રવિષ્ટ લીધો છે. પ્રવેશ હું તો નામને મુખ્ય ગુણ તો જાણવાનો છે. અસંખ્ય પ્રદેશે પર્યાય તો અસંખ્ય પ્રદેશે થાય છે, પણ એને એમ લાગે છે કે હું અહીંથી જ જાણું છું. એટલે બાકીનો એ પોતાના એ સ્વદ્રવ્યને છોડી દે છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી પોતાના સ્વદ્રવ્યને છોડીને હું એને જાણું છું એમ કાં તો લે છે, એનો અનુભવ કરું છું એમ કાં તો લે છે, અને એકાંત બહિર્મુખ થઈ જાય છે ઇન્દ્રિય જ્ઞાનનો. શું કહે છે? જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, આ પ્રત્યક્ષપણું એ દરેક કળશમાં જ્યાં જ્યાં અનુભવની વાત આવે છે ત્યાં આસ્વાદ શબ્દ વાપરે છે, અને સ્વાનુભવમાં પ્રત્યક્ષ આસ્વાદ એવો શબ્દ વાપરે છે. એટલે રાજમલજીનું કથનની અંદર પણ પ્રત્યક્ષપણા ઉપર વજન છે. વારંવાર એ શબ્દનો પ્રયોગ કરે છે, એમ કરીને એમ કહે છે કે જો જીવને સ્વાનુભવમાં પ્રત્યક્ષતા આવે અને વસ્તુ પ્રત્યક્ષ થાય, વસ્તુ પ્રત્યક્ષ થાય તો એ પ્રત્યક્ષની અસર ગણે છે, પરિણામમાં રસ ઘણો આવે, પ્રત્યક્ષનો રસ અને અસર ઘણી આવે પરિણામ ઉપર. એ તો બહારમાં પણ છે કે નહીં, તમે કોઈ બનાવ નજરે જોવો અને એનો ફોટો જોવો, એમાં કેટલો ફેર, ફોટો ભલે ગમે એટલો ચોખ્ખો આવ્યો હોય અસર છે નહીં વધારે આવે. સિનેમાના એક્ટર હોય છે ને, ત્યાં તો એવા મોટા મોટા સારા સારા કેમેરા હોય છે કે એને કેટલી બાજુથી એનો ફોટો તમને દેખાડે, ક્લોઝ લે છે ને, એટલું ક્લોઝ માણસને જોઈ ન શકાય. તમે કેમેરામાં જેટલો ક્લોઝઅપ લેવાય છે, બીજી આવે ને તમે પરોક્ષ જોવો એની અસર બીજી આવે છે. આમ એ જ એક્ટર જો નીકળ્યો હોય તો સેંકડો હજારો માણસોનું ટોળું થઈ જાય ને પ્રત્યક્ષ જોવા માટે, ફોટા જોવા માટે. કાંઈ નહીં, ઘડીકમાં નજર મારો કાઢી લઈએ, પણ ઓલો ખસે નહીં ત્યાં સુધી, ખસે નહીં ત્યાંથી લોકો. કેમ? પ્રત્યક્ષ જોવા મળે છે એને. કેસેટમાં સાંભળો કે તે વિડીયોમાં સાંભળો? આજે ચર્ચા તો બેનશ્રી ઘણી વાર આપણે સાંભળી છે ને, તમે વિડીયોમાં જોવો કે તમે પ્રત્યક્ષ સાંભળો એનો કેટલો બધો ફેર, ઘણો ફેર પડે. શું એ અસર જ કરે છે પ્રત્યક્ષપણું? એ અસર ઉપજાવવા માટે એક એવો પ્રસંગ છે કે જેની બરાબર કોઈ પ્રસંગ જ નથી જગતમાં. આ તો બધી સામાન્ય પ્રસંગોના દૃષ્ટાંત લીધા, પણ જે અસામાન્ય પ્રસંગો છે એમાં તો બહુ મોટી વાત થઈ જાય છે. જેમ કે એક્સિડન્ટ અથવા કોઈનું મૃત્યુ કોઈ જુએ છે, એ અસામાન્ય વસ્તુ છે કે મરતા છેલ્લે ક્ષણે એને જુએ, ભૂલે નહીં. અને એક્સિડન્ટવાળા તો એટલા બધા જોનારને અસર થઈ જાય છે, ક્યાંય સુધી એને પોતાને બેસુદ થઈ જાય છે. કોઈ તો જોનાર બેસુદ થઈ જાય છે, એક્સિડન્ટ જોઈએ ને બેસુદ થઈ જાય, કેટલી બધી અસર આવે. અને જે વાહનમાં બેઠો હોય ને એ વાહનમાં એક્સિડન્ટ થાય ને પોતે બેચો હોય, એ વાહનમાં બે નહીં, એવા પ્રસંગો થાય છે. એનો અર્થ શું થાય છે કે એની અસર ઘણી છે. પ્રત્યક્ષ દર્શનની અસર ઘણી છે. અહીંયા પણ એમ લેવું છે કે આત્માનો જે પ્રત્યક્ષ અનુભવ છે એમાં એટલો બધો આત્મરસ એ વખતે પ્રગટ થાય છે, સ્વાનુભવ વખતે એટલો બધો આત્મરસ પ્રગટ થાય છે કે એ આસ્વાદ છે, એ આસ્વાદને કોઈ જગતની અંદર કહેવા માટેની કોઈ જગ્યા નથી, કોઈ શબ્દ નથી, કોઈ વસ્તુ નથી, કાંઈ ઉપમા નથી, કોઈ નથી. બીજો વિચાર એના ઉપરથી આવે છે, આવો જે અપૂર્વ શાંતિનો અને આનંદનો જે અનુભવ છે એ અનુભવ થી ચ્યુત થાય તો પણ એ અર્ધ પુદ્ગલ પરાવર્તન પહેલા પહેલા કેમ પામે છે? કે એને જે સ્વાદ આવી ગયો છે એ સ્વાદ હવે એ સ્વાદ સિવાય ક્યાંય ઠરીને ઠામ થશે જ નહીં અનંતકાળ પર્યંત, થવાનો નથી. ત્યાં જશે તો કે સ્વાદ નથી, એમાં સુખ નથી, સુખ નથી. સુખનો સ્વાદ જે આવ્યો, સુખાનુભવ જે આસ્વાદ આવ્યો, એ એને ક્યાંય નહીં આવે. સર્વણે અંતર્મુખ થઈને પછી એમાં ઠરશે, આ પરિસ્થિતિ આવે. પ્રત્યક્ષ સુખ નો આસ્વાદ, એનો રસ ઘણો છે. અનુભવથી બહાર નીકળીને અનુભવી આત્માઓ એમ કહે છે, કેમ કે બહાર નીકળે ત્યારે કહેવાનું થાય ને, અનુભવમાં હોય ત્યારે તો કહેવાનું થાય ને. તો બહાર નીકળીને શું કહે છે કે મારી અનંત કાળાવલી આ આત્મતત્વના ભોગવટામાં જ રહો ને, મારે બહાર આવવું જ નથી. બહાર આવીને શું કહે છે કે મારે બહાર આવવું નથી એમ કહે છે. જુઓ, બહાર આવીને બહાર આવવાની ના પાડે છે, બહાર આવવું નતું. એનું કારણ એવો પ્રત્યક્ષ રસ છે, આત્મા રસ, આત્માનો જે ચૈતન્ય રસ છે એ અમૃત રસ છે. અને એ અમૃત રસ છે એને છોડવો કોઈ રીતે પોસાય નહીં એવો એ રસ છે. એની પ્રત્યક્ષતા કોઈ જગતની વસ્તુ છે. તમે જેવો સ્વાદ લઈ રહ્યા છો એ મને પણ એક વખત ચખાડી દે બસ. પછી અમારું આકર્ષણ એ સ્વાદનું એટલું રહેશે કે એમ કહેવાય છે, શું કે જગતના કોઈ પદાર્થ ઉપર અમને આકર્ષણ નહીં થાય. એક આત્માને શાંતિનું ને સુખનો આસ્વાદ એવો આવશે તો પછી જગતના કોઈ વિષયો પ્રત્યે અમને સ્વાદ નહીં આવે, બધું લુખું લાગશે, નિરસ, સુખરહિત અથવા દુઃખરૂપ લાગશે. એની પાસે તો બધું દુઃખરૂપ છે. એમને સંપ્રદાય બુદ્ધિ નો ભણવા નિશ્ચિત એ તો છે. આનંદમાં તો કરતું હજુ છે, બહુ સારું કરતું કર્યું છે. અને એવો જે પ્રત્યક્ષ અનુભવ છે તે મોક્ષનો માર્ગ છે. આ જે પ્રત્યક્ષ અનુભવ છે એ મોક્ષનો માર્ગ છે, મોક્ષનો ઉપાય છે. બીજો આ સિવાય કોઈ સ્વાનુભવ, પ્રત્યક્ષ સ્વાનુભવ સિવાય કોઈ મોક્ષનો ઉપાય નથી. બાકી બધી વાતો છે મોક્ષ માટેની, આ એક જ મોક્ષનો ઉપાય છે. હવે કહે છે કે જો આત્માનુભવ મોક્ષ માર્ગ છે તો એક બીજો અમને સંશય થાય છે, કેમ કે અનુભવ તમે જ્ઞાનની પર્યાય કીધી, એને જ્ઞાનાનુભવ કીધો, તો પછી આ દ્વાદશાનું જ્ઞાન છે એને શું કરવું અમારે? લોકો તો બાહ્ય જ્ઞાનની અંદર વ્યામો પામે છે, કોઈને ઉઘાડની વિશેષતા હોય છે, બહુ જ્ઞાન છે, બહુ જ્ઞાન છે. તો ઉઘાડી જ્ઞાન છે કે અનુભવી જ્ઞાન છે, શું જ્ઞાન છે એની વાત કરે છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે કોઈ જાણશે કે દ્વાદશાંગ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે, અને લબ્ધિ વગર તો એવી કોઈ પૂર્વે તો લબ્ધિ એવી પ્રગટ થતી નથી હોતી. જ્ઞાનની લબ્ધિનો જો વિચાર કરવામાં આવે તો જ્ઞાનની લબ્ધિ 14 પૂર્વની છે, 12 અંગની જે લબ્ધિ છે એ અપૂર્વ લબ્ધિ છે. કોઈક વાર જીવને થઈ નથી, થઈ હોય તો આત્માનુભવ સહિત સિવાય તો થાય નહીં. તો મારંગને અપૂર્વલબ્ધિ કીધીને આપે કે નહીં? દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે, એ બારંગનું જ્ઞાન પણ વિકલ્પ છે. ઘણા ભેદો બારે અંગની અંદર, ભેદ પ્રભેદો ઘણા, ભેદ પ્રભેદો. એ દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે. વિકલ્પની કેટલી કિંમત, કે વિકલ્પનો નિષેધ કરવા કરવામાં આવે એટલી કિંમત. કેટલી કિંમત? નિષેધ કરવામાં આવે એટલી કિંમત. ભગવાન બારંગના જ્ઞાનમાં એમનો ઉપયોગ ફેલાવતા નથી, ફેલાવે છે. બારંગ તો ગણધર દેવે રીચા ને, તો ગણધર દેવ બારંગના જ્ઞાનમાં ઉપયોગ લગાવે કે ગણધર દેવ આત્મામાં ઉપયોગ લગાવે? બારંગના વિસ્તારમાં ઉપયોગ લગાવતા મુક્તિ થાય કે આત્મામાં ઉપયોગ લગાવતા મુક્તિ થાય? ગણધરદેવને શેમાંથી મુક્તિ થતી હશે? તો મુક્તિ એ તો નિયમથી મુક્તિમાં જવાના છે, એ જ ભવે. બીજી વાર એમને જન્મ લેવાનો કે દીક્ષા લેવાનો પ્રસંગ નથી. આ ભવ છેલ્લો, જન્મ છેલ્લો અને દીક્ષા પણ છેલ્લી. બારંગ જ્ઞાન પ્રત્યુ ઉપયોગ શેમાં લગાવે? આત્મામાં કે બારંગમાં? એ કહો, આત્મામાં ઉપયોગ લગાવશો, બારંગમાં ઉપયોગ નહીં લગાવે. કેમ કે તો વિકલ્પ છે એમ કે. હા, પણ એ વિકલ્પ છે. બારંગનું જ્ઞાન એ વિકલ્પ છે, મોક્ષનો માર્ગ નથી એમ કેવું છે. કેમ કે પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે એમ જાણવું કે આત્માનુભવ મોક્ષ માર્ગ છે, તો એમ જાણવું કે બારંગનું જ્ઞાન એ મોક્ષ માર્ગ નથી, શાસ્ત્રનું જ્ઞાન તે મોક્ષ માર્ગ નથી. બારંગ ઉપશાસ્ત્રો છે. શાસ્ત્રનું જ્ઞાન એક શાસ્ત્રનું હોય, બે શાસ્ત્રનું હોય, અનેક શાસ્ત્રનું હોય કે બારંગનું હોય, એ કોઈ મોક્ષનો માર્ગ નથી. આમ છે. અધ્યાત્મના પ્રકરણમાં તો બારંગના દ્રવ, બારંગનું જે જ્ઞાન છે એને દ્રવ સ્વરૂપ કીધું છે. જ્ઞાનની પર્યાયને હો, બાર અંગના જ્ઞાનની પર્યાયને દ્રવ સ્વરૂપ કહ્યું છે, અને શુદ્ધાત્માના અનુભવ જ્ઞાનની પર્યાયને ભાવ સ્વરૂપ કહ્યું છે. નહીં તો દ્રવ સ્વરૂપ તો વચન છે, ઉદ્ગળાત્મક છે. પણ બારંગનું જે દ્રવ સ્વરૂપ છે, બારંગનું જે શ્રુત છે એને દ્રવ સ્વરૂપ કીધું છે, અને આત્માના અનુભવને ભાવ સ્વરૂપ કીધું છે. અધ્યાત્મમાં તો ત્યાં સુધીની જે દીક્ષા ચાલી છે. હું જ્ઞાયક છું એવો વિકલ્પ છે એ દ્રવ સ્વરૂપમાં જાય છે એમ કે છે. શબ્દ તો દ્રવ સ્વરૂપ છે, પણ જે વિકલ્પથી એ શબ્દ ઉઠ્યો, વિકલ્પ વગર તો વચન થતું નથી, એને દ્રવ સ્વરૂપમાં નાખ્યું છે. એ જ્ઞાનથી એને વિકલ્પ ઉઠ્યો ને, એને દ્રવ સ્વરૂપમાં લઈ જાવ. ભાવ સ્વરૂપ તો આત્માનો જે સ્વભાવ છે એના અનુભવ રૂપ શ્રુત જ્ઞાનને ભાવ સ્વરૂપ જ્ઞાન છે. એટલે દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે. કોઈ જ્ઞાન, આ તો બારંગના ઉઘાડવાળા હું, અત્યારે તો એક અંગના ઉઘાડવાળા નથી, એક અંગના હજારમાં ભાગના ઉઘાડવાળા નથી. ઉઘાડવાળાને જોઈને કે સાંભળીને ક્યાંય મોહ પામવા જેવું અને એ દ્વાદશાંગ જ્ઞાનમાં, તેમાં એટલે તે દ્વાદશાંગ જ્ઞાનમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધ આત્માની, શુદ્ધાત્માનું ભૂતિ મોક્ષ માર્ગ છે. એ બારંગ પણ પુકારી પુકારીને એમ કહે છે કે આ પ્રત્યક્ષ સ્વાનુભવ છે એ મોક્ષનો માર્ગ છે, આ સિવાય કોઈ બીજો મોક્ષનો માર્ગ નથી એમ અસ્તિ નાસ્તિથી ચોખ્ખું બારંગ કહે છે. બારંગ પણ એ જ વાત કરે છે, બારંગમાં બીજો અભિપ્રાય નથી. હા, બારંગ કે એમ કે છે કે બારંગમાં ઉપયોગ વિસ્તાર વાળો થાય એ મોક્ષ માર્ગ નથી, પણ બારંગમાં એમ વાત છે, બારંગનું કેન્દ્ર સ્થાન એ છે, બારે અંગનો સાર એ છે. ગુરુદેવ કે આ તો બારંગનો સાર છે. શું કે સ્વાનુભવ થાય બારંગનો સાર છે. એટલે તો સ્વાનુભવની વાતમાં એક ટૂંકામાં ટૂંકું વચન કહ્યું હોય તો એ બારંગનો સાર કહી દીધો. તેથી શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ છે. તેથી શુદ્ધ આત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કોઈ અટકે બંધન નથી. અનુભવી પુરુષને શાસ્ત્ર વાંચે તો એનો અનુભવ રહે, નહીતર એનો અનુભવ ચાલુ ન રહે એવું બંધન એને નથી. મોક્ષને એમ કેવું પડે કે તને સત્સંગ ન મળે તો સત્શાસ્ત્ર વાંચજે, સત્સંગનો યોગ ન હોય ત્યારે તું સત્શાસ્ત્રનો પરિચય રાખજે. કેમ કે નહીતર પાછા અસત્સંગ ને બધું એવી ગડબડ છે કે તારું કોઈ ઠેકાણું નહીં રહે. જ્યારે સ્વાનુભવીને એમ નથી, જોકે સ્વાનુભવી સત્સંગને ઈચ્છે છે, સત્શાસ્ત્ર ઈચ્છે છે, યુગ બહાર જાય તો એને પણ વિવેક હોય છે, પણ એને બંધન નથી. કોઈ પૂર્વકર્મના ઉદયના ઘેરાવામાં એવી રીતે આવી ગયો કોઈ સ્વાનુભવી જીવ, શું કે એને શાસ્ત્રનો વાંચવાનો વખત જ ન મળે છે. શાસ્ત્ર લઈને બેસે ને વાંચે એટલો વખત ન મળે, એવો યોગ ન મળે. એનો સ્વાનુભવ ચાલ્યો જાય કે નહીં? છ આવશ્યકમાં લીધો છે ને સ્વાધ્યાય, છઠ્ઠા આવશ્યકમાં સ્વાધ્યાય લીધો છે ને, રોજ સ્વાધ્યાય કરવો.
હે,
શ્રાવકોને કીધું છે કે નહીં? વ્યવહારની વાતો છે, બધી વ્યવહારની વાતો છે. એક જ આવશ્યક છે કે એટલા માટે તેમણે લીધું છે, તો અધ્યાત્મ પ્રધાનતા ઘણી હતી ને એમની તો દ્રષ્ટિમાં. એ છ આવશ્યક નહીં, એક જ આવશ્યક છે કે વાત કંઈક અહીંયા છે. એના ઉપરથી તો સ્વામગઢ આવ્યા, એ એક વાતે છોટ મારી એવી એમને 600 કિલોમીટર ની મુસાફરી કરીને આવી ગયા. 600 માઇલ થતા, 600 માઇલ થતા. મુંબઈ થી આઘું છે, આ બાજુ અજમેર જાવ તો મુંબઈ થી દૂર છે. આત્માને કેટલી ખબર પડે છે, એ વખતે જ્ઞાન તો નહોતું થયું, પોતાના પ્રયોજનની કેટલી ખબર પડે છે. જેને શાંતિ જોતી નથી ને શાંતિની પાછળ જે શોધે છે, શોધ કરી રહ્યો છે, શાંતિની શોધ પાછળ લાગેલો છે જે એ કેવી રીતે શાંતિ મળે એની એમ ગંધ આવી છે. એમ કહો એટલી વાતમાં ગંધ આવી ગઈ એમને. શું છો આવશ્યક નહીં, એક જ આવશ્યક છે. હા, છ વિકલ્પ છે ને એ અશાંતિ છે. છ ને એકમાં લઈ લીધું એમાં શાંતિ છે. કેવી રીતે ગંધ પારખે છે જોવાનું. છ આવશ્યક નથી ને એક આવશ્યકમાંથી આટલે બધે ઊંડે વ્યા ગયા એ કે 100 માઇલની મુસાફરી કરીને અહીંયા અજાણ્યા સ્થળમાં અજાણી ભાષાવાળા અજાણ્યા માણસોની વચ્ચે આવી ગયા. કોઈ ઓળખીતું નથી, આવ્યા સુધી કોઈ ઓળખતું નથી. એને બિસ્ત્રો મૂકો સમિતિના ઓરડામાં, એ ઓરડામાં અમે રહેલા છીએ, ઓરડામાં સુતરા છીએ. હા, પેલા તો અહીંયા બધા પુરુષો ત્યાં શું રહેતા, એક જ રૂમ હતો. પછી તરી જણા દાદુ માણસ બહુ ભેગું થતું નહીં. પછી બધા ગાડલા પૂજા હોય કબાટમાં. કેટલું કામ કરેલું, અનંતભવ નો છેદ કરી નાખ્યો, આવ્યા અને અનંતભવ નો છેદ કરી નાખ્યો. ફેરો સફળ થઈ ગયો, સોનગઢ નો ફેરો સફળ થઈ ગયો. આજે તો રહ્યા છે સોનગઢ માં, તો પેલા વેલા આવ્યા જો. લાલુભાઈ પ્રશ્ન પૂછો, નવા નવા દીદી આવ્યા પેલા વેલા, પેલે પેલે દિવસે સાંભળવા બેઠા. અસર જુદી જાતની છે આપને, એમની વાતમાં કોઈ અસર જુદી જાતની છે. અધ્યાત્મનો પ્રેમ એમને, વાત અધ્યાત્મ પ્રધાન આવે એમ કીધું, કારણ કે અધ્યાત્મની અસર જુદી છે આમને. કઈ પુસ્તક એવું વાંચતા હશે કે એવું શું હશે હું પૂછું કે હમણાં તમે બોલો છો પણ શાસ્ત્ર કયું આજકાલ તમે વાંચો છો? શું કયું શાસ્ત્ર વાંચો છો? કે શાસ્ત્ર પડને કે આદત નહીં રહી કે ઠીક, શું કીધું? શાસ્ત્ર પડને કે આદત નહીં રહી. પછી એક વધારાનો જવાબ દઈ દીધો, ઓર ન મુજે ક્ષયોપ સમ બડા ના હૈ કે છેમ ક્યા, કેમ કે જે શાસ્ત્ર વાંચે છે એને સ્થૂળપણે નહીં તો સૂક્ષ્મપણે ઊંડે ઊંડે ક્ષોભ સમ વધારવાનો અભિપ્રાય હોય છે. એમણે અભિપ્રાયથી વાત લઈ લીધી કે મારે કોઈ સૂક્ષ્મ વધારવાનો અભિપ્રાય નથી, એટલે હું તો શાસ્ત્ર માંગતો નથી. કેમ કે બારંગનું જ્ઞાન વિકલ્પ છે, એનું અનુભૂતિ મોક્ષ માર્ગ છે, મારે કંઈ શાસ્ત્ર ભણવાની અટક નથી. અને તો ભાગ્ય જ શાસ્ત્ર માનતા હતા. છેલ્લા 40 દિવસ વાંચન આપ્યું ત્યારે કબાટમાંથી શાસ્ત્રો કાઢ્યા તો ધૂળ ખંખેરવી પડી બધી. ઘરેથી વાત કરતા હતા, આ કેમ બધી ધૂળ ખંખેરવા મીને, આના બદલે ધૂળ ચડી ગઈ છે શાસ્ત્રો ઉપર. તો કોઈ વાંચતા જ નહોતા, લઈ લઈને મૂકી રાખે મૂકી રાખ્યા ઘણા વર્ષથી, એમ એમ છે ધૂળ ચડી ગઈ ઉપર. શું થાય, લોકો પૂછે છે કે આ ગાથામાં અહીં આમ લીખું છે, ઓલી ગાથામાં આમ લીખું છે, એટલે તમે વાંચો ને કોઈ જવાબ દઉં ને. એમ આચાર્ય કાંઈ વાત કરી હોય હું કાંઈ જવાબ દઉં શું કામ આવે છે? ભલે ન્યાય સંપન્ન હોય, ત્યાં શું અપેક્ષાથી વાત ચાલી હતી તો જોવું પડે કે નહીં કે પ્રકરણ શું ચાલ્યું છે. હા, શાસ્ત્રો ખોલતા હતા ઘરે આવીને, લોકો પૂછે છે કે વાંચું છું, તો પછી ખુલાસો કેવી રીતે કરવો કે ગાથામાં શું કીધું છે, આગળ શું કીધું, પાછળ શું કીધું, બધું જોવું પડે. અપેક્ષા તો કઈ અપેક્ષાથી ત્યાં વાત ચાલી છે, એ અપેક્ષાથી જવાબ દેવો જોઈએ ને કે શાસ્ત્ર એટલો ક્ષોભસમ વધારવાનો અભિપ્રાય નહીં, અભિપ્રાય અનુસાર પ્રવૃત્તિ નહીં. અને ધ્યાનમાં જામતા ગયા, પરિણતિ જમાવતા ગયા. આ દશા છે બહાર નીકળ્યું, મને કે આ જવાબ ભારે આપ્યો કે બહાર નીકળ્યા, મને કે આ જવાબ ભારે આપ્યો કે મેં તો એટલું જ પૂછ્યું હતું કયું શાસ્ત્ર વાંચો છો, હું નથી વાંચતો, વાત પૂરી થઈ ગઈ, પણ મારે ક્ષોભસમ વધારવો નથી, એ જવાબ ભારે આપ્યો કે શું. એક સામાન્ય વાતની અંદર વિચક્ષણતા હોય તો ચમકી જાય, આ શું કહે છે કે શાસ્ત્ર વાંચનારને ક્ષોભસમ વધારવાનો જાણે અજાણે અભિપ્રાય થઈ જાય છે, એના ઉપર પ્રહાર કર્યો છે. ખરેખર ત્યાં એવી વાત છે કે અનુભવનો પ્રયત્ન કરો, શાસ્ત્ર ભણવાના પ્રયત્ન પાછળ શક્તિ પૂરી નહીં લગાવતા, અનુભવ પાછળ પૂરી શક્તિ લગાવો એમ કહેવું છે.